समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બંધ અધિકારમાં ગાથા 275 નો સ્વાધ્યાય ચાલે છે. ગાથા 275 નો ગાથાર્થ અને ટીકા આપણે કર્યા છે. મૂળ ગાથામાં એમ કહ્યું કે અભવ્ય જીવ ભોગના નિમિત્તરૂપ ધર્મને જે શ્રદ્ધે છે તેની જ પ્રતીત કરે છે, તેની જ રૂચિ કરે છે અને તેને જ સ્પર્શે છે. પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને કે શ્રદ્ધતો નથી, કે તેની પ્રતીતિ કરતો નથી, કે તેની રૂચિ કરતો નથી, કે તેને સ્પર્શતો નથી, તેથી એ અભવ્યને ધર્મનું શ્રદ્ધાન નથી. કેમ કે શિષ્યનો પ્રશ્ન હતો કે અભવ્યને ધર્મનું શ્રદ્ધાન તો હોય છે, છતાં તેને શ્રદ્ધાન નથી એમ કેમ કહ્યું? અને એના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવી કે એ ખરેખર તો ભોગના નિમિત્તરૂપ ધર્મને શ્રદ્ધે છે. ભોગના નિમિત્તરૂપ ધર્મને શ્રદ્ધે છે, એની પ્રતીતિ એની રૂચિ કરે છે. પણ કાંઈ જે કર્મક્ષયનું કારણ છે એવા ધર્મને, એટલે કે કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નથી શ્રદ્ધતો, કે તેની પ્રીતિ કે રૂચિ પણ કરતો નથી. અને એમાં ટીકા આપણે કરી છે. ટીકામાં એક વાત એ પણ છેલ્લે આવી કે આમ હોવાથી નિશ્ચય નય વડે વ્યવહાર નયનો નિષેધ યોગ્ય જ છે. આમ હોવાથી એટલે કે એની એ પ્રકારે શ્રદ્ધા હોવાથી ભોગના નિમિત્તરૂપ શુભ કર્મ માત્ર અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે, તેથી જ તે અભૂતાર્થ ધર્મના શ્રદ્ધાન પ્રતીત રૂચિ અને સ્પર્શનથી એ દેવલોકમાં ક્રેવિક સુધીના ભોગ માત્રને પામે છે, પરંતુ કદાપી કર્મથી છૂટતો નથી, તેથી તેને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનના અભાવને લીધે, ભૂતાર્થ ધર્મનો અને અભૂતાર્થ ધર્મનો અર્થ શું છે? અહીંયા જે અભૂતાર્થ ધર્મ કયો છે એ તો શુભ કર્મ માત્ર છે, જ્યારે ભૂતાર્થ ધર્મ છે એ તો સ્વરૂપના આશ્રય થતો ધર્મ છે. એટલે એને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનનો અભાવ કયો, એટલે કે સ્વરૂપના આશ્રય થતા ધર્મનો એને અભાવ છે, પરંતુ એને શુભ કર્મ રૂપ ધર્મની શ્રદ્ધા છે. એટલે આવું હોવાથી એને માટે એમ કહ્યું કે એવા શ્રદ્ધાનને કારણે એને ખરેખર મોક્ષ માર્ગનું ધર્મનું શ્રદ્ધાન નથી, અને શુભ કર્મ માત્ર જે અભૂતાર્થ ધર્મ એને જ શ્રદ્ધે છે, એટલે એને એવી ઊંધી શ્રદ્ધા છે તો એ છોડવા લાયક છે. એટલે એમ કહ્યું કે એ વ્યવહાર નયનો નિષેધ યોગ્ય જ છે, અને એવો નિષેધ નિશ્ચય નય વડે થાય. નિશ્ચય નય વડે થાય એટલે કે ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાન દ્વારા, એટલે નિશ્ચય નય વડે વ્યવહારને નો નિષેધ કરવા લાયક છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજી સમજાવે છે કે અભવ્ય જીવને ભેદ જ્ઞાન થવાની યોગ્યતા નહીં હોવાથી તે કર્મફળ ચેતનાને જાણે છે. ભેદ જ્ઞાન થવાની યોગ્યતા અભવ્યને નથી. કોની વચ્ચે ભેદ જ્ઞાન એ નથી કરી શકતો? કે પોતે સ્વ અને એનાથી જુદો આ બધો રાગ. બીજા બધાને તો એ ભલે કદાચ જુદું જાણતો હોય, પણ જે સુખભાવ છે એનાથી પોતે સ્વ એ જુદો નથી પડતો, એટલે સ્વનો આશ્રય નથી કરતો. એટલે કે જે સ્વ જ્ઞાન સ્વભાવી છે એવા જ્ઞાન સ્વભાવે એ નથી પરિણમતો, એવી એની યોગ્યતા છે. અભવ્ય જીવની યોગ્યતા કેવી છે? કે એ પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી નથી શકતો, કેમ કે એ એવા ભગવાન આત્માનો, નિજ શુદ્ધ આત્મદ્રવ્યનો, ધ્રુવનો આશ્રય કરી શકતો નથી, કેમ કે એણે સ્વને પરથી જુદું પાડ્યું નથી. એને ભેદ જ્ઞાન થવાની એની યોગ્યતા ન હોવાને કારણે એને સ્વને બીજા બધાથી, એટલે રાગથી પણ, પોતાને જે વિકલ્પ સહિત જે ભાવ છે એવા ભાવથી, એવા શુભાશુભ ભાવરૂપ પરિણમનથી પણ, કે જ્યાં સુધી પોતાને જુદો ન પાડે, સ્વને જુદું ન પાડે, ત્યાં સુધી સાચા અર્થમાં સ્વનો આશ્રય થતો નથી. એટલે આ ભવ્ય જીવ જે કરી શકે છે એ વસ્તુ અભવ્ય કરી શકતો નથી. ભવ્ય જીવ કરી શકે છે કેમ કે એનામાં એવી યોગ્યતા પડી છે કે સ્વ અને પરનો ભેદ કરી શકે છે. અભવ્ય એ નથી કરી શકતો. એટલે અહીંયા એ વાત કરી છે પંડિતજીએ કે અભવ્ય જીવને ભેદ જ્ઞાન થવાની યોગ્યતા નહીં હોવાથી તે કર્મફળ ચેતનાને જાણે છે, પરંતુ જ્ઞાન ચેતનાને જાણતો નથી. એટલે જ્ઞાન ભાવે થઈ શકતો નથી, એને સમ્યક જ્ઞાન થતું નથી. અને સમ્યક જ્ઞાન નથી એટલે સમ્યક શ્રદ્ધા પણ નથી. તેથી શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાન તેને નથી. તે શુભ કર્મને જ ધર્મ સમજી શ્રદ્ધાન કરે છે. તેથી શુભ કર્મના ફળ તરીકે એને દેવલોકની ગ્રેવિક સુધીની ગતિ થાય છે અને એ ગ્રેવિક સુધીના ભોગને એ પામે છે, પરંતુ એને કર્મનો ક્ષય થતો નથી. આ રીતે સત્યાર્થ ધર્મનું શ્રદ્ધાન નહીં હોવાથી તેને શ્રદ્ધાન જ કહી શકાતું નથી. એટલે કે અભવ્યને ધર્મનું શ્રદ્ધાન નથી એમ કહેવામાં આવ્યું. પંડિતજી હવે બીજી પણ વિશેષ વાત અહીંયા મૂકે છે. જયચંદજી છાબડાજી બીજી પણ વાત અહીંયા કહે છે કે આ પ્રમાણે વ્યવહાર નયને આશ્રિત અભવ્ય જીવને જ્ઞાન શ્રદ્ધાન નહીં હોવાથી નિશ્ચય નહીં કરવડે કરવામાં આવતો વ્યવહારનો નિષેધ યોગ્ય જ છે. આ વાત તો એમણે ટીકામાં જે હતી એ જ સમજાવી. પણ હવે કહે છે કે અહીં એટલું વિશેષ જાણવું કે આ હેતુવાદરૂપ અનુભવ પ્રધાન ગ્રંથ છે, તેથી તેમાં ભવ્ય અભવ્યનો અનુભવની અપેક્ષાએ નિર્ણય છે. હવે જો આને અહેતુવાદ આગમ સાથે મેળવીએ તો અભવ્યને વ્યવહાર નયના પક્ષનો સૂક્ષ્મ આશય રહી જાય છે. અભવ્યને વ્યવહાર નયના પક્ષનો સૂક્ષ્મ, કેવો સૂક્ષ્મ? કે જે કેવળી ગમ્ય હોય એવો સૂક્ષ્મ આશય રહી જાય છે. અભવ્યને વ્યવહાર નયના પક્ષનો આશય રહે છે. વ્યવહાર ને એ સારો માને છે, વ્યવહારને એ ધર્મ માને છે, વ્યવહારને એ ઈષ્ટ માને છે. અને એ કેટલીક વખત તો દેખી તો આપણને લાગે પણ નહીં, એટલે ખ્યાલમાં પણ ના આવે, પણ કેવળી ગમ્ય એવો આશય એને પડ્યો છે. અને જ્યાં સુધી સહેજ પણ એવો વ્યવહારનો પક્ષ છે, એટલે કે સુગ્રાહ દ્વારા ધર્મ છે અથવા તો સુગ્રાહ ધર્મમાં સારો છે, ઉપયોગી છે, સુગ્રાહથી મને ધર્મ થાય છે એવી જ્યાં સુધી સહેજ પણ બુદ્ધિ પડી હોય ત્યાં સુધી સ્વરૂપમાં જવાતું નથી, ત્યાં સુધી સ્વરૂપમાં જવાતું નથી. એટલે એવો અભવ્ય કે જેને વ્યવહાર નયના પક્ષનો આશય રહી જાય છે અને એ આશયને લીધે વ્યવહાર નયના પક્ષનો આશય એટલે વ્યવહાર નયને ભલો જાણવાની શ્રદ્ધા એને અંદરમાં પડી રહે છે, એટલે એ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને એનો આશ્રય કરીને એનો અનુભવ કરતો નથી, એમ એ જ્ઞાન સ્વભાવે પરિણમી શકતો નથી. એ વાત અહીંયા લીધી છે. કે છે કે અભવ્યને વ્યવહાર નયના પક્ષનો સૂક્ષ્મ, એવો સૂક્ષ્મ કે જે કેવળી ગમ્ય હોય એવો સૂક્ષ્મ આશ્રય રહી જાય છે, કે જે છદ્મસ્થને અનુભવ ગોચર નથી, છદ્મસ્થને ખ્યાલમાં પણ નથી આવતો, માત્ર સર્વજ્ઞ દેવ જાણે છે, એટલે એવો એને વ્યવહાર નયનો પક્ષ રહ્યો છે. એ રીતે કેવળ વ્યવહારનો પક્ષ રહેવાથી તેને સર્વથા એકાંત રૂપ મિથ્યાત્વ રહે છે, એ મિથ્યાત્વ જતું નથી. અભવ્યને આ વ્યવહાર નયના પક્ષનો આશય સર્વથા પૂરેપૂરો કદી પણ મટતો જ નથી, એ આશય સૂક્ષ્મપણે તો એને રહે જ છે અને એથી એને ખરેખર કેવલી પ્રરૂપિત ધર્મની શ્રદ્ધા નથી. તો આ રીતે આપણે અહીંયા આ ગાથાનો ભાવાર્થ પૂરો કરીએ છીએ. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 253, ગાથા 275 ટીકા ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે ભલે દ્રષ્ટાંત અભવ્યનું આપ્યું હોય, બાકી અભવ્યની જેમ ભવ્ય જીવે પણ આવું બધું અનંતવાર કર્યું છે, અને એટલા માટે પંડિત દોલતરામજી કૃત 6 ઢાળામાં આવે છે કે મુનિ વ્રતધાર અનંત બાર વિવક ઉપજાયો, ભઈ નિજ આત્મ જ્ઞાન બિન સુખ લેશ ન પાયો. દિગંબર જૈન સાધુ થઈને નગ્ન દિગંબર, કેવું નગ્ન દિગંબર ચારિત્ર, 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું એવું ચારિત્ર, દ્રવિલિંગ, એવો નગ્ન દિગંબર જૈન સાધુ થઈને તે શુભભાવને કારણે અનંતવાર નવમી ગ્રહિક ઉપજ્યો. નવી ગ્રહિક ઉપજ્યો એટલે કે દેવલોકમાં નવમી ગ્રહિક સુધી પહોંચ્યો, ત્યાં એ ઉપજ્યો. પણ આત્મજ્ઞાન ન થયું, આત્મજ્ઞાન વિના એ ત્યાંથી પછી જઈને તિરિંચમાં કે મનુષ્યમાં ગયો અને એના ભવના ભ્રમણ તો ચાલુ જ રહ્યા. આત્મજ્ઞાન ન થયું એટલે ખરેખર સાચા સુખની પ્રાપ્તિ પણ ન થઈ. સુખ ન થયું કેમ કે તે નિત્ય કર્મ ફળ ચેતનાને શ્રદ્ધે છે. રાગનું ફળ જે ભોગ મળે તેને ચેતવામાં સંતુષ્ટ તે કર્મફળ ચેતનાને શ્રદ્ધે છે, કર્મફળ ચેતનાને શ્રદ્ધે છે. શુભ ભાવ ને કારણે પુણ્યનો બંધ પડે અને એના ફળને એ ઈચ્છે છે, એની ઈચ્છા કરે છે કે એમાં એને રુચિ છે, ઊંડે ઊંડે એવા પુણ્ય બંધને કારણે જે ફળ પ્રાપ્ત થાય એની એને રુચિ છે એટલે એ એમાં સંતુષ્ટ થાય છે, કર્મફળ ચેતના ને શ્રદ્ધે છે. રાગનું ફળ જે ભોગ મળે તેને ચેતવામાં સંતુષ્ટ થાય છે, એને પ્રાપ્ત કરવામાં સંતુષ્ટ થાય છે, એ રીતે એ કર્મફળ ચેતનાને હૃદય છે, પણ અંદરમાં જે ચૈતન્ય મહાપ્રભુ વિરાજે છે એવા નિત્ય જ્ઞાન ચેતના માત્ર વસ્તુને રચતો નથી, એને એ જાણતો પણ નથી, એનું એ જ્ઞાન કરતો નથી. તે ભોગના હેતુથી શુભ કર્મ માત્ર ધર્મને કરે છે, પણ સ્વાનુભવના હેતુ એ ધર્મ કરતો નથી. સ્વાનુભૂતિ ના હેતુ એ ધર્મ કરતો નથી, સ્વાનુભૂતિ માટે એ ધર્મ કરતો નથી, પણ પુણ્યબંધ માટે શુભ કર્મ માત્ર કરે છે, એટલે ભોગના હેતુથી એ ધર્મ કરે છે. જે ધર્મ નથી એને ધર્મ માને છે, અને શુભ કર્મ માત્ર હેતુ એ ધર્મ કરે છે, પણ સ્વના અનુભવ માટે એ ધર્મમાં પ્રવર્તતો નથી. એ જે શુભરાગ કરે છે તે કર્મ ચેતના છે, એ કઈ આત્મચેતના એટલે કે શુદ્ધ જ્ઞાન ચેતના નથી. અને આ વાત અઘરી પડે, પણ એ વાતને જ સમજે છૂટકો છે, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. શુભરાગ એ કર્મચેતના છે, અને એના દ્વારા સ્વરૂપની પ્રાપ્તિ થાય નહીં. સ્વરૂપની પ્રાપ્તિ તો એ શુદ્ધ જ્ઞાન ચેતનાથી થાય, એટલે સ્વરૂપના લક્ષ્ય પ્રાપ્તિ થાય. પોતાનું શુદ્ધ ત્રિકાળ જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો આશ્રય કરીને એનું લક્ષ્ય કરતા, ત્યાં એકાગ્રતા કરતા, ઉપયોગને ત્યાં લઈ જતા, બારમા બધેથી પોતાના ઉપયોગને પાછો ખેંચીને પરનું લક્ષ્ય કરતો હતો એને બદલે સ્વનું લક્ષ્ય કરે, એક જ વાત મનમાં હોય, બીજી કોઈ વાત હોય નહીં, કે કેમ કરીને હું મારા એવા શુદ્ધ સ્વરૂપને જાણું અને એનો અનુભવ કરું. સવારે ઉઠે ત્યાંથી રાત્રે સુઈ જાય ત્યાં સુધી એ સિવાય બીજી કોઈ વાતમાં એને રસ ન પડે એવી જ્યારે એની દશા થાય, ત્યારે એને પરનું લક્ષ્ય સહજ રીતે છૂટતું જાય છે. પર તરફથી ઉપયોગને અંદર તરફ વાળવો છે ને, પર તરફથી ઉપયોગને અંદર તરફ લઈ જવો છે ને, એને પર તરફ લક્ષ ન જાય એ માટે સ્વનું ચિંતવન, સ્વનો વિચાર, સ્વના જ વિકલ્પે થતા ભાવ, એમાં જ એને રાચી રહેવું પડે. એમાં એ ક્યારેય રાચી રહે કે જ્યારે એને સ્વનું મહાત્મ આવે ત્યારે, એને જગતના બધા પદાર્થો કરતા પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનું મહાત્મ વિશેષતાથી આવે ત્યારે એને જગત તરફની રૂચિ ઘટે અને સ્વ તરફની રૂચિ વધે. જગતમાં જે કાંઈ દેખાય છે, જે કાંઈ છે, એમાં મારે કાંઈ કરવાપણું નથી, હું એમાં કાંઈ કરી નથી શકતો, એવો અકર્તા ભાવ આવે છે ત્યારે એ બધેથી પાછો વળી અને સ્વ તરફ જાય છે. જ્યારે એને દ્રવ્યની સ્વતંત્રતા સમજાય છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, તો એવી રીતે આ જીવ દ્રવ્ય હું બીજાનું કાંઈ કરી શકું નહીં, એટલે આ શરીરનું પણ કાંઈ કરી શકું નહીં, તો પછી પરના કામો હું કરું એવા મિથ્યા અભિમાનમાં હું શા માટે રાચી રહ્યો છું, એમ કરી અને સમજીને એ અકર્તા ભાવને કેળવે અને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે, પોતે સિદ્ધ સમાન છે, તીર્થંકર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એનો એને પૂર્ણ વિશ્વાસ હોય કે ભગવાનની વાણીમાં વાત આવી છે તો નક્કી એમ જ છે, હું સિદ્ધ સમાન જ છું, હું એવી મારી પર્યાયને, સિદ્ધની પર્યાયને પ્રગટ કરી શકું એવો છું, હું સક્ષમ છું, મારું એવું શુદ્ધ સ્વરૂપ છે. અનંતકાળમાં ભલે ને ગમે તે પર્યાયો થઈ, તે છતાં પણ આ ભગવાન આત્મા ત્રિકાળ એવો ને એવો શુદ્ધ જ્ઞાયક છે, એવો વિશ્વાસ એને અંદરમાં આવે, એનું એવું મહાત્મ સમજાય, તો પછી એનો ઉપયોગ અંદર તરફ વળે, તો પછી એનો ઉપયોગ અંદર તરફ વળે. પણ જ્યાં સુધી હજી બહારમાં કાંઈક કરવાનો ભાવ જાગૃત થાય છે, જ્યાં સુધી હજી એને શુભભાવમાં પણ રુચિ છે કે ના ના શુભભાવ તો કરવા જેવો છે, ઇષ્ટ છે, શુભભાવ દ્વારા જ મને ધર્મની પ્રાપ્તિ થશે, શુભદા ભાવ છે તો મને બધી અનુકૂળતાઓ મળશે, હજી આવી બુદ્ધિ જરાક પણ પડી છે તો પછી ઉપયોગ અંદર તરફ કેવી રીતે વળશે? એક બાજુ એમ આપણે કહીએ કે મારે હવે ઉપયોગને અંદર તરફ વાળવો છે, અને બીજી તરફ હજી પરમા ઇષ્ટપણું લાગે, પરમમાં પછી ભલે ને તીર્થંકર ભગવાન હોય, કેવળી ભગવાન હોય, ગુરુ હોય, દેવ હોય, શાસ્ત્ર ગમે તે હોય, પણ હજી એનું મહાત્મ આવે અને સ્વનું મહાત્મ જ ના આવે તો પછી સ્વ તરફ કેવી રીતે વળાશે? એટલે સ્વનું મહાત્મ લાવવું જ રહ્યું. ખરેખર તો એ સ્વનું મહાત્મ લાવે છે, સ્વનું મહાત્મ લાવે છે તો જ એ સાચા અર્થમાં તીર્થંકર ભગવાનને માને છે, સાચા અર્થમાં કેવળી ભગવાનને માને છે, સાચા અર્થમાં ગુરુને માને છે અને સાચા અર્થમાં શાસ્ત્રને માને છે. કેમ કે શાસ્ત્રમાં એ વાત આવી છે, ગુરુએ પણ એવો જ ઉપદેશ આપ્યો છે અને તીર્થંકર ભગવાનની વાણીમાં પણ એમ જ આવ્યું છે કે તું સ્વ તરફ વળ, સ્વનું મહાત્મ લાવીને તારું શુદ્ધ સ્વરૂપ છે એનું વિચાર કરીને, એને જેમ છે તેમ જાણીને એ પરમ શુદ્ધ છે અને એ પર્યાયમાં એવું પ્રગટ કરી શકાય છે, એવી જિનેશ્વર ભગવાનની આજ્ઞાને માને તો ખરેખર એને જિનેશ્વર ભગવાનનું મહાત્મ આવ્યું કહેવાય. એવી ગુરુની વાતને માને, ગુરુના ઉપદેશને ગ્રહણ કરે અને એમ એ પોતે જેમ ગુરુએ કર્યું છે એ જ રીતે પોતે પણ પોતાના સ્વરૂપ તરફ વળે, સ્વરૂપનું મહાત્મ લાવે તો એને ગુરુની આજ્ઞા માની કહેવાય. અને એ જ રીતે શાસ્ત્રની વાતને એને સ્વીકારી ત્યારે જ કહેવાય કે જે સ્વનું લક્ષ્ય કરે, કેમ કે શાસ્ત્રમાં પણ એ જ વાત આવી છે. એટલે જો એ એમ કહેતો હોય કે મને તો ભગવાનથી વિશેષ બીજું કાંઈ નથી લાગતું, તીર્થંકર ભગવાન કેવળી ભગવાન જ સૌથી મોટા લાગે છે, એમનું જ મહાત્મા આવે છે એટલે મને મારા નિજ સ્વરૂપનું મહાત્મા નથી આવતું, તો એની નરી મૂર્ખાઈ છે, એ દંભ છે. જો તને તીર્થંકર ભગવાનનું મહાત્મા આવ્યું હોય, એમને જ તું માનતો હો, તો પછી તીર્થંકર ભગવાનની વાતને તું માનતો કેમ નથી? તીર્થંકર ભગવાનનું મહાત્મા આવ્યું છે, તીર્થંકર ભગવાનની વાતને માનવી નથી, આ તો એ વિરોધાભાસી વાત થઈ. એટલે ખરેખર એને તીર્થંકર ભગવાનનું મહાત્મા નથી આવ્યું, પરંતુ પોતાને અંદરમાં એવો રાગ પડ્યો છે ને કે તીર્થંકર ભગવાન ને સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરીશ તો મને પુણ્યનો બંધ પડશે એટલે અનુકૂળતાઓ મળશે. આ જે ઊંડે ઊંડે પડેલો રાગ છે એ રાગ છે એવા દેખાય છે, પણ એમાં કાંઈ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન પ્રત્યેનું મહાત્મા જણાતું નથી. એનો રાગ છે કે હું આ ભગવાનના દર્શન કરીશ, ભગવાનની પૂજા કરીશ, પ્રભુ તરફ હું લક્ષ કરી અને રહીશ તો મને પુણ્યનો બંધ પડશે, આ વાત એને અંદરમાં હજી ગમે છે. એનો રસ હજી એને ઓછો થયો નથી, એ રુચિ ગઈ નથી. એટલે ભલે ને એ એમ કહેતો હોય કે ભગવાનથી વધારે બીજા કોનું મહાત્મ લવાય, જે સમજ્યો નથી એ આવી દલીલો કરે છે કે ભગવાનનું જ મહાત્મ હોય ને બીજા કોનું મહાત્મ, ના એમ નથી. એને ખરેખર તો અંદરમાં શુભભાવની રુચિ પડી છે, પુણ્યની રુચિ પડી છે, પુણ્યને કારણે એને જે પ્રાપ્ત થાય છે એની રુચિ પડી છે. એટલે કે એને કર્મ ચેતના છે, કર્મફળ ચેતના છે, કર્મફળ તરફની એની રુચિ છે, જે અહીંયા અભવ્ય માટે કહેવામાં આવ્યું છે. એટલે ગુરુદેવ એ વાતને સમજાવે છે કે અભવ્યને છે એ તો વાત ઠીક છે, પણ ભવ્યને પણ, ભલે ને જે ભવ્ય રહ્યો એને પણ જ્યાં સુધી એવી શુભરાગની રુચિ છે ત્યાં સુધી એ પણ અભવ્ય જેવો જ છે, અને એમ એ પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી શકતો નથી. બહુ સરસ વાત આ ગાથામાં આપી દીધી છે કે શુભરાગ કરે છે એ કર્મચેતના છે અને એ કાંઈ આત્મચેતના કે શુદ્ધ જ્ઞાન ચેતના નથી, કે એવી શુદ્ધ આત્મચેતનાને પ્રગટ કરવામાં એ કોઈ રીતે મદદરૂપ પણ નથી. ક્યાંક કોઈક જગ્યાએ એમ કહેવામાં આવ્યું હોય, સહકારી કારણ હોય એવી વાત કરી હોય તો એનો અર્થ સમજવો જોઈએ ને કે સહકારી કારણ કહ્યું હોય કોઈ પણ વ્યવહારની ક્રિયાને કે એવા શુભભાવને, તો એ તો જ્યારે એને નિશ્ચય છે ત્યારે એ વખતે બહારમાં શું છે, નિમિત્ત શું છે એનું જ્ઞાન કરાવવા માટે કહ્યું છે. ખરેખર કઈ એ નિમિત્ત દ્વારા કઈ થાય છે એમ તો છે જ નહીં. એટલે આ વાતને વારંવાર ગુરુદેવ સમજાવે છે. બધી જ ગાથામાં આ વાત તો ગુરુદેવ હંમેશા કરે છે કે વ્યવહાર દ્વારા નિશ્ચયની પ્રાપ્તિ થાય નહીં, ધર્મની પ્રાપ્તિ થાય નહીં. વ્યવહાર છોડવા લાયક છે, નિશ્ચયને પ્રાપ્ત કરવા જેવો છે. આપણે તો આજે જરા ઉપયોગ વિશેની થોડીક વધારે વાત કરી કે એનો ઉપયોગ એ અંદરમાં ન લઈ જાય ત્યાં સુધી કાંઈ થશે નહીં, અને ઉપયોગને કઈ રીતે અંદર તરફ વાળવો. સતત એ જ વિચાર રહેતો હોય તો ઉપયોગ અંદરમાં જશે, પછી બીજું બધું જરૂરી છે એ બધું કામ આવશે. પછી તો એને નિર્વિકલ્પતાનો અભ્યાસ પણ કરવો પડશે. એટલે કે શાંત ચિત્તે બેસીને એક એક વસ્તુ ઉપર પહેલા તો એને ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એટલે એક વિકલ્પ ઉપર રહેવું પડશે. એમાં કોઈ પણ એક વિકલ્પ પસંદ કરે છે એવું એ ધ્યાન કરે છે, અને પછી એ વિકલ્પને પણ છોડી દે અંદર જવાનો એ પ્રયત્ન કરે છે. એવું એક ધ્યાન એટલે કે એવો અભ્યાસ આપણે પણ શીખવાડે છે. કેમ કે ભગવાન આત્માનો ઓમકાર સ્વરૂપ છે, એટલે ઓમના આશ્રય એકાગ્રતા થઈ શકે છે એ આપણે પણ શીખવાડ્યું છે. અને એ દરેક વખતે આપણે જ્યારે જ્યારે મળવાનું થાય છે ત્યારે એમાં વધારે ને વધારે આગળ વાત કરીએ છીએ. એટલે અંદરમાં ઉપયોગ કઈ રીતે લઈ જવો એ ગઈકાલે જે પ્રશ્ન હતો એ વિશે થોડી વધારે આજે વાત કરવાનું થયું છે. અહીંયા કહે છે 254માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે અભવ્ય જીવ નિત્ય કાયમી રાગને રાગના ફળને ચેતે છે, એટલે ઈચ્છે છે. ત્યાં એને જે પંચ મહાવ્રતનો ભાવ છે, શાસ્ત્ર ભણતરનો ભાવ છે, એ બધો કર્મચેતના રાગમાં એકાકારપણાનો ભાવ છે. તેને તે કર્તવ્ય માને છે, પરંતુ નિત્ય જ્ઞાન ચેતના માત્ર વસ્તુને તે શ્રદ્ધતો નથી. આ અસ્થિ નાસ્તિ છે. જે કરવાનું છે એ કરતો નથી, અને જે નથી કરવાનું એ કરે છે. કર્મચેતના છે ત્યાં શુદ્ધ જ્ઞાન ચેતના નથી. અભવ્ય જીવ કર્મ એટલે રાગ અને એનું ફળ જે ભોગ, એને જ સદા ઈચ્છે છે. તેને નિત્ય જ્ઞાન ચેતના માત્ર વસ્તુનું વલણ જ નથી, એ તરફનું એને વલણ નથી, એનું મહાત્મા આવ્યું જ નથી. પર સન્મુખના ક્રિયાકાંડમાં પડેલા એવા એ અભવ્યને સ્વસન્મુખતા થયા વિના નિત્ય જ્ઞાન ચેતના માત્ર સ્વરૂપ વસ્તુનું સંધાન ક્યાંથી થાય? જ્ઞાન ચેતના માત્ર પોતાનું સ્વરૂપ છે એવા સ્વરૂપનું એને સંધાન ક્યાંથી થશે? ગુરુદેવ પ્રશ્ન કરે છે કે જો એને કર્મફળ ચેતના જ છે, એનું જ વલણ છે. કર્મ એટલે રાગ, અહીંયા શુભભાવ પુણ્યનો બંધ પડે અને એના ફળ સ્વરૂપે અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, ભોગની પ્રાપ્તિ થાય, એવું અંદરમાં પડ્યું છે, અને એના લક્ષ્ય જે ધર્મ કરી રહ્યો છે એટલે કે શુભભાવ કરી રહ્યો છે, તો એ દ્વારા એને કાંઈ સ્વરૂપની પ્રાપ્તિ થવાની નથી. એનું લક્ષ પણ સ્વરૂપ તરફ જશે નહીં. લક્ષ બહારમાં રહ્યું છે, એને અંદરમાં કઈ રીતે લઈ જાય? અંદરનો પુરુષાર્થ ત્યારે જ ઉપડે કે જ્યારે અંદર માટેનું મહાત્મ આવે. અંદરનું એટલે કે પોતાના સ્વરૂપનું મહાત્મા આવે તો એ અંદર તરફ વળે ને, પણ એનું મહાત્મા જ નથી આવ્યું તો પછી અંદર તરફ ક્યાંથી વળશે? એટલે સૌથી પહેલું જો કાંઈ પણ કરવા જેવું હોય તો પોતાના સ્વરૂપનું મહાત્મા લાવવું. ન આવતું હોય તો શરૂઆતમાં તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં એ આવ્યું છે એમ કરીને મહાત્મા લાવવું. તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન જણાયો છું એમ કરીને મહાત્મા લાવવું. કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે ને, સર્વજીવ છે સિદ્ધ સમજે તે થાય. એવું શા માટે કહ્યું હશે? ગઈકાલે ભાઈએ પ્રશ્ન કર્યો એ પ્રમાણે જોઈએ તો અભવ્ય જીવ તો કાંઈ સિદ્ધ સમાન છે નહીં. એ તો એ પંચમ ગતિ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી શકતો નથી. તો પછી કૃપાળુદેવે આવું કેમ કહ્યું? કૃપાળુદેવની ભૂલ થઈ હશે? કૃપાળુદેવની ભૂલ નથી થઈ પ્રભુ. અભવ્ય જીવ કેટલા? આપણે એક ઉદાહરણ લઈએ છીએ અભવ્યને સમજવા માટે કે પેલા મગ હોય ને, એની અંદર કેટલાક મગ કોયડું મગ હોય કે જે ગમે તે પ્રયત્ન કરો તો પણ એ બફાય નહીં. બધા મગને બાફીએ ત્યારે તો એ કોયડું રહી જાય એ બફાયા વગરના. એવી રીતે આ અભવ્ય જીવ છે કે એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરી શકતા નથી, એમ આપણે સામાન્ય સમજવા માટે કહીએ છીએ. પણ હવે પ્રશ્ન આપણે એમ કરવાનો કે કોયડું મગ કેટલા, આખી બોરી ભરીને, પાંચ મણની બોરી ભરીને મગ લીધા હોય તેમાંથી કોયડું મગ કેટલા. અહીંયા અભવ્યનો એ રીતે વિચાર કરીએ તો એ તો એના પ્રમાણમાં પણ બહુ જ ઓછા. અભવ્ય જીવ તો કેટલા, બહુ ઓછા. એટલે અભવ્ય હું હોઈશ તો એવો તો ક્યારેય વિકલ્પ કરવો નહીં, એવો વિચાર પણ સરખો કરવો નહીં, એવો મનમાં વિચારે ન લાવવો. ગુરુદેવ તો એ માટે હંમેશા કહેતા કે એવો વિચારે શા માટે આવે. અને કૃપાળુદેવે ત્યારે એમ કહ્યું છે કે તું સિદ્ધ સમાન છો, તો પછી એમણે પણ એ વાતને કાઢી નાખી છે. અભવ્યતાનો વિચાર શા માટે કરવો કે હું અભવ્ય હોઉં તો પછી શું થાય મારું, તો વિચારે ના કરવો. કૃપાળુદેવે જે કહ્યું છે એ વાતને બરાબર સમજવી, શ્રદ્ધામાં લેવી, અને બધા જ મહાપુરુષોએ એમ જ ઉપદેશ આપ્યો છે કે તું આ કર તો તને તારા સ્વરૂપની પ્રાપ્તિ થાય. એવો ઉપદેશ જયારે આપ્યો છે ત્યારે કોઈ એમ નથી કહ્યું કે જો તું ભવ્ય હોઈશ તો થશે અને અભવ્ય હોઈશ તો તને નહીં થાય, એટલે પેલા તું નિર્ણય કર કે તું ભવ્ય છો કે અભવ્ય છો અને પછી પુરુષાર્થ કર, એવું કોઈએ નથી કહ્યું, એવું કોઈએ નથી કહ્યું. અને ત્રીજી વાત એ પણ છે કે આપણે અભવ્ય વિશે વધારે કેટલું જાણીએ છીએ, કોને ખબર શું છે, સાચા અર્થમાં કોણ અભવ્ય છે ખરેખર, એ જ્ઞાન સ્વભાવે નથી પરિણમતો, એવો કોણ અભવ્ય છે. એક વખત એક પ્રશ્નના જવાબમાં ગુરુદેવે અભવ્ય અને ભવ્યની વાત કરતા કહ્યું હતું કે અભવ્યને કોઈકે એમ કહ્યું કે એને બે પ્રકૃતિ ઉદયમાં હોતી નથી, જેમ કે સમ્યક દર્શન થાય છે તો દર્શન મોહનીયની બે પહેલા એક પ્રકૃતિ હોય છે અને પછીથી બે પ્રકૃતિ ઉદયમાં આવે છે, તો એના સંબંધીની કઈ વાત કરી હતી. તો ગુરુદેવે કહ્યું કે ના, એમ નથી, એ પણ છે, એને પણ એ છે કે એને તો ક્યાં થવાનું છે, એ જ રીતે કેવળ જ્ઞાન એને ક્યાં થવાનું છે, તો એ પ્રકૃતિ જેને ઉદયમાં ન હોય આવી પણ કોઈએ વાત કરી હતી. ગુરુદેવે કહ્યું ના, એમ નથી. એટલે ભવ્યને અને અભવ્યને કઈ રીતે જુદાપણું છે એનો વિચાર કરવા કરતા જે અહીંયા શાસ્ત્રમાં જે વાત આપી છે એને સ્વીકારવી કે અભવ્ય તો એ છે કે જે જ્ઞાન સ્વભાવે પરિણમતો નથી, અભવ્ય તો એ છે કે જે શુભરાગને પોતાનો માને છે, ધર્મ માને છે, એ અભવ્ય છે, અને અભવ્ય તો એ છે કે જે ભેદ જ્ઞાન કરી શકતો નથી. આ ત્રણ વસ્તુ અહીંયા આવી તો એને માનવી, અને આપણે એમ માનવું કે આપણે ભવ્ય છીએ પણ આપણે અભવ્યની જેમ વર્તીએ છીએ તો આપણી ભૂલ સુધારી લઈએ. આપણે આ ઉપરથી બોધપાઠ એ લેવાનો છે કે અભવ્યની જેમ આપણે વર્તીએ છીએ તો આપણા વર્તનને સુધારી લઈએ, આપણે શુભભાવને ધર્મ ન સમજીએ, શુભભાવની રૂચિ છોડી અને શુદ્ધભાવની રૂચિ કરીએ, સ્વરૂપનું મહાત્મ લાવી અને એનો પુરુષાર્થ ઉપાડીએ. આ બધું આમાંથી આપણે ઉપદેશ ગ્રહણ કરી અને લેવાનું છે, એ તો એનું તાત્પર્ય છે. એટલે અહીંયા કહે છે કે અભવ્ય જીવ કર્મ એટલે રાગ અને એનું ફળ જે ભોગ એને જ સદા ઈચ્છે છે, તેને નિત્ય જ્ઞાન ચેતના માત્ર વસ્તુનું વલણ જ નથી, પર સન્મુખના ક્રિયાકાંડમાં પડેલા તેને સ્વસન્મુખતા થયા વિના નિત્ય જ્ઞાન ચેતના માત્ર સ્વરૂપ વસ્તુનું સદ્ધાન ક્યાંથી થાય, ન થાય, તેથી એને પરિભ્રમણ મટતું જ નથી. અને શરૂઆતમાં જ ગુરુદેવે કહ્યું કે આ દ્રષ્ટાંત ભલે અભવ્યનું આપ્યું હોય પણ ભવ્ય જીવ પણ જો એમ વર્તે છે, એમ પરિણમે છે, તો એને પણ એ વાત લાગુ પડે છે કે એને નિત્ય જ્ઞાન ચેતના માત્ર સ્વરૂપનું સદ્ધાન નહીં થાય. અહીંયા આગળ પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે અભવ્ય જીવ નિત્ય જ્ઞાન ચેતના માત્ર વસ્તુને નથી શ્રદ્ધતો, કારણ કે તે સદાય સ્વ પરના ભેદ વિજ્ઞાનને અયોગ્ય છે. પોતે જ્ઞાન સ્વરૂપી નિત્ય જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ શુદ્ધ જ્ઞાન ચેતના માત્ર વસ્તુ ભગવાન આત્મા છે, પણ એને તે જાણતો નથી, શ્રદ્ધતો નથી. કોણ અભવ્ય. રાગની વ્યવહારની ક્રિયાથી મને લાભ થશે, ધર્મ થશે એમ તે માને છે, અને સદાય કર્મચેતનાથી લિપ્ત રહેતો, કર્મચેતનાથી રંગાયેલો રહેતો એ સ્વ અને પરનો વિવેક પણ કરી શકતો નથી, એની યોગ્યતા એવી નથી કે એ સ્વ અને પરનો વિવેક પણ કરે, એટલે એને માટે એ અયોગ્ય છે. કહે છે કે એ સદાય સ્વ પરનો વિવેક ભિન્નતા કરવાને અયોગ્ય છે, એવું ભેદ જ્ઞાન કરવા માટે અયોગ્ય છે. જ્ઞાન અને રાગની ભિન્નતા કરવાને તે સદાય અયોગ્ય છે. જો કરવા જેવું તો આ એક જ છે, જ્ઞાન એટલે ભગવાન આત્મા, એનાથી આ રાગ જુદો, બસ આનો જ ભેદ કરવાનો છે. જ્ઞાન અને રાગની એકતા એને અનાદિની જે ચાલી આવે છે ને, એમાં એને ભેદ જ્ઞાન દ્વારા એને જુદું પાડવાનું છે. એને ભેદ જ્ઞાન દ્વારા, જ્ઞાન એટલે ભગવાન આત્મા, એનાથી આ રાગ છે એ જુદો છે. સુગાનીજીએ જયારે ગુરુદેવના પ્રવચનમાં આ વાત સાંભળી કે આ જ્ઞાન એટલે પોતે ભગવાન આત્મા અને આ રાગ એનાથી જુદો ભિન્ન છે, બસ આટલી વાત સાંભળી અને પછી બેસી ગયા અને આખી રાત મનોમંથન ચિંતનમાં ગાળી અને સવારે સમ્યક દર્શન લઈને ઉઠ્યા. એવા એકાગ્ર થઈ ગયા કે રાગને સ્વથી જુદો પાડ્યો. એટલે બીજું બધું તો જુદું જણાય છે, બીજું બધું તો સહેલાઈથી જુદું ભિન્ન સમજાય છે, બેસી જાય છે વાત, તો કે શરીરથી જુદો હું ભગવાન આત્મા છું એ વાત તો બેસી જાય છે, આ પર પદાર્થોથી જુદો છું એ પણ સહેલાઈથી બેસી જાય છે, પણ ભલી રાગની એકતા છે એને તૂટતી નથી. ક્યાંક ને ક્યાંક કોઈક પ્રકારે એને ખ્યાલમાં પણ ના આવે એવી રીતે ઊંડે ઊંડે એને શુભરાગની એકતા પડી છે, શુભરાગની રૂચિ પડી છે. એટલે એવા રાગની ભિન્નતા કરવાની યોગ્યતા આપણામાં પડી છે, આપણામાં એવા જ્ઞાનથી રાગને ભિન્ન કરવાની યોગ્યતા પડી છે, એમ કરીને પુરુષાર્થ ઉપાડવો. આ અભવ્યને જ્ઞાન અને રાગની ભિન્નતા કરવાની યોગ્યતા નથી, એટલે એ સદાય એ કરવા માટે અયોગ્ય છે એમ કહ્યું. પછી એ ભલે એ વ્રત કરે, તપ કરે, બધું કરે, પણ છતાંય આત્માનું જ્ઞાન કરી શકતો નથી, કેમ કે એ રાગને જુદો પાડી નથી શકતો, એટલે સ્વાનુભૂતિ થતી નથી, આત્માનું જ્ઞાન થતું નથી, એમ એની એવા પ્રકારની ઊંધી યોગ્યતા છે. ત્યારે કોઈ કહે છે કે અભવ્ય માટે તો તે બરાબર છે, આજે વાત કરીએ, પણ ભવ્યનું શું? આ વ્રત તપ વગેરે કરે તો એ ભગવાન આત્માનું જ્ઞાન કરી શકતો નથી, એ વાત અભવ્ય માટે કહી. એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે બરાબર છે એ અભવ્ય માટે તો કે એ આત્માનું જ્ઞાન કરી શકતો નથી, પણ ભવ્યનું શું? એટલે એના અંદરમાં એમ છે કે વ્રત તપ આદિ ભવ્ય કરે તો એ વડે એને આત્માનું જ્ઞાન થાય ને. ગુરુદેવની સ્પષ્ટતા કરતા અહીંયા કહે છે 255માં પાના ઉપર કે બાપુ, અભવ્યનો તો દાખલો છે, બાકી અનંત કાળમાં ભવ્ય જીવે પણ આવું વ્રત તપ આદિ અનંતવાર કર્યું છે, છતાં તેને ક્યારેય જ્ઞાન સ્વભાવની પ્રાપ્તિ થઈ નથી, પોતાના જ્ઞાન સ્વભાવનો અનુભવ થયો નથી. પુણ્યની રૂચિ મટાડીને સ્વરૂપની રૂચિ ન કરે ત્યાં સુધી ભેદ વિજ્ઞાન પ્રગટતું નથી. સ્વથી જુદું બધું પર, આ રાગ પણ મારો નહીં, એનાથી જુદો હું ભગવાન આત્મા, એનું મહાત્મા બરાબર આવવું જોઈએ ને, એ વાત બરાબર બેસવી જોઈએ કે આ એક જ વાતને બરાબર સ્વીકારવાની છે અને એ જ કાર્ય કરવાનું છે. બધું મારાથી જુદું છે એવું ભેદ જ્ઞાનમાં છેલ્લી વાત જે આ છે કે રાગથી પણ જુદો હું, એવું ભેદ જ્ઞાન. અને પછી આગળ વધતા અખંડ એક આત્મદ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવી છે, એટલે ગુણ ગુણીનો ભેદ પણ નહીં. અને એ તો જ્યારે સ્વરૂપનો અનુભવ થશે ત્યારે એ વખતે એવી દશા હશે, ગુણ ગુણીનો ભેદ પણ એને નહીં લાગે, અખંડ એક આત્મદ્રવ્ય દ્રષ્ટિ થશે અને પછી નિર્મળ પરિણામ થશે. અહીંયા કહે છે બીજા પેરેગ્રાફના કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં લીધું છે કે તે તપશ્ચરણ આદિ ક્રિયા તો કરે છે, ધર્મની વ્યવહારની ક્રિયા તો કરે છે, છતાં એને ધર્મ કેમ થતો નથી તો કે છે કે તપશ્ચરણ આદિ વ્યવહાર ધર્મમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ તો કર્મનો બંધ છે, અને આ એવા કર્મના બંધથી મોક્ષની ઈચ્છા કરે છે તો એ કેવી રીતે થાય? શુભભાવ દ્વારા તો બંધ પડે, કાંઈ મોક્ષ ન થાય. આ વ્રત તપ આદિના પરિણામ એ શુભભાવ છે, એ શુભરાગ છે, અને એ રાગ કરે એટલે એને બંધ પડે, પુણ્યનો બંધ પડે, અહીંથી કાંઈ ધર્મ ન થાય. અને જો એ એમ ઈચ્છતો હોય કે આવા શુભરાગ દ્વારા જે બંધનું કારણ છે એના દ્વારા મુક્તિ થાય, ધર્મ થાય, તો એ શક્ય નથી. એ રાગ કરે અને ધર્મ ઈચ્છે એ કેવી રીતે બને? કર્મ ચેતનાથી જ્ઞાન ચેતના કેમ થાય? એટલે કે ન જ થાય. કરુણા કરી અને ગુરુદેવ કહે છે કે તું સર્વજ્ઞ સ્વભાવી છો ને પ્રભુ, તારું સ્વરૂપ જ જ્ઞ સ્વભાવ એટલે સર્વજ્ઞ સ્વભાવ છે. તું જ્ઞાન સ્વભાવ છો અને જ્ઞાન સ્વભાવ પણ કેવો? સર્વને જાણે તેવો સર્વજ્ઞ સ્વભાવી છું. તું પરમાત્મા સ્વભાવી છો, એવા તારા પરમાત્મા સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરને. એ વાત ગુરુદેવ વારંવાર કહે છે, અહીંયા પણ એ જ વાત કહી છે. કે છે કે તું સર્વજ્ઞ સ્વભાવી છો ને પ્રભુ, તારું સ્વરૂપ જ ન સ્વભાવ સર્વજ્ઞ સ્વભાવ છે. એના જ્ઞાન શ્રદ્ધાન કરે નહીં અને રાગને ભલો જાણી એમાં રોકાઈ રહે એ તો સ્વ પરના ભેદ વિજ્ઞાન માટે અયોગ્યતા છે. સ્વ પરનું જેને ભેદ વિજ્ઞાન કરવું છે, સ્વથી પર બધું જુદું પાડીને સ્વનો અનુભવ કરવો છે, એને પહેલા પોતાના સર્વજ્ઞ સ્વભાવનું શ્રદ્ધાન કરવું જ રહ્યું. પોતે સર્વજ્ઞ સ્વભાવી જ છે, એના જ્ઞાન શ્રદ્ધાન કરવા કેવો છે પોતે, અને એનું જ શ્રદ્ધાન કરવું. એવું ન કરે તો પછી એને ભેદ જ્ઞાન નહીં થાય, એ ભેદ જ્ઞાન માટે અયોગ્ય છે. અને અહીંયા તો અભવીની વાત લીધી છે કે ગુરુદેવ કહે છે કે આ રીતે અભવ્ય જીવ ભેદ જ્ઞાન માટે સદાય અયોગ્ય છે. આગળ 256માં પાના ઉપર કહે છે કે જુઓ, શુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ આત્માના આશ્રયે જે જ્ઞાન માત્ર પરિણામ ઉપજે તે કર્મથી સંસારથી છૂટવામાં નિમિત્ત છે. તેથી તેને ભૂતાર્થ એટલે સત્યાર્થ ધર્મ કહ્યો. શા માટે સત્યાર્થ ધર્મ કહ્યો? કે એવા પરિણામ છે એ સંસારથી છૂટવામાં નિમિત્ત છે. કેવા પરિણામ છે? શુદ્ધ ચૈતન્ય ગણ પ્રભુ આત્માના આશ્રય તથા નિર્મળ પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ એ સંસારથી છૂટવામાં નિમિત્ત છે. એટલે કે પોતાનું મુક્ત સ્વરૂપ છે એની પ્રાપ્તિમાં એ નિમિત્ત છે, એ મોક્ષ માર્ગમાં નિમિત્ત છે, એ મોક્ષ માર્ગનું એક કારણ છે. પોતે મુક્ત સ્વભાવ જ છે, મુક્ત સ્વરૂપ જ છે. એટલે અહીંયા ગુરુદેવે અહીંયા નિમિત્ત શબ્દ મૂક્યો છે, સંસારથી છૂટવામાં નિમિત્ત છે. સંસાર છૂટો પડ્યો છે, પોતે એનાથી મુક્ત જ છે, પણ એના જે પરિણામ શુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ આત્માના આશ્રયે જે જ્ઞાન માત્ર પરિણામ ઉપજે છે એ સંસારથી છૂટવામાં નિમિત્ત છે. તેથી તેને ભૂતાર્થ એટલે સત્યાર્થ ધર્મ કહ્યો છે. અને જે પરના આશ્રયે શુભ કર્મ માત્ર પરિણામ થાય તે પુણ્યબંધમાં અને ભોગમાં નિમિત્ત છે, તેથી તે અભૂતાર્થ જૂઠો ધર્મ છે એમ કહ્યું. એ સાચો ધર્મ નથી. હવે એમાં અભવી જીવ શુભ કર્મ માત્ર અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે, પેલા સત્યાર્થ ધર્મને તો શ્રદ્ધતો નથી. તો પછી એની શ્રદ્ધા કેવી કહેવાય? સાચી સમ્યક શ્રદ્ધા કહેવાય, ધર્મની શ્રદ્ધા કહેવાય કે ન કહેવાય? શિષ્યનો પ્રશ્ન હતો ને કે એને કેમ ધર્મની શ્રદ્ધા તમે માનતા નથી, તો આ જવાબ છે. આગળ પણ અહીંયા કહે છે કે શુભભાવ છે તે નિશ્ચયથી અશુદ્ધ ભાવ છે. શુભભાવ છે, શુભ અને અશુભ બંને ભાવ અશુદ્ધ ભાવ છે, પણ શુભભાવનું લોકોને ઘણું મહાત્મા હોય છે. શુભભાવ શુભભાવ અને ઉપદેશ પણ શુભભાવનો ખૂબ આપવામાં આવે છે. સાધુઓ પણ શુભભાવનો ઉપદેશ જ આપે છે. શુદ્ધનો તો ઉપદેશ આપતા ભાગ્યે જ કોઈક સાધુને સાંભળ્યા હશે. ગુરુદેવને છોડીને બહુ ઓછા એવા સત્પુરુષો મળ્યા છે કે જેમણે શુદ્ધભાવનો ઉપદેશ આપ્યો હશે. એ તો આંગળીને વેરે ગણાય એટલા 5-7 જ હશે. બાકી તો મોટા ભાગે જે મળ્યા છે એમણે બધાએ શુભભાવનો જ ઉપદેશ આપ્યો છે. શુદ્ધ ભાવની તો વાત પણ કરી નથી. વર્ષોના વર્ષો સુધી એમ જ ઉપદેશ આપતા જાણું છું. અહીંયા કહે છે કે શુભ ભાવ છે તે નિશ્ચયથી અશુદ્ધ ભાવ છે, અને તે ભોગનું નિમિત્ત જે પુણ્યકર્મ તેનું નિમિત્ત છે. પુણ્યકર્મને કારણે ભોગની પ્રાપ્તિ થાય, એવા ભોગને અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય, એટલે એ જે ભોગ જે પાપનું કારણ છે. ભોગને ભોગવે એટલે પાપનો બંધ પડે, બીજું શું થાય? ભોગ ભોગવે એટલે કઈ પુણ્યનો બંધ તો પડે નહીં, એ કઈ શુભ ભાવ નથી. ભોગ ભોગવવાનો ભાવ છે એ ભાવ તો અશુભ ભાવ કહેવાય, એ તો એના દ્વારા તો પાપનો બંધ પડે. અને એવા ભોગની પ્રાપ્તિમાં જે નિમિત્ત છે એ શું છે? તો કે પેલું કર્મ, પુણ્યકર્મ છે એનો ઉદય છે એ એમાં નિમિત્ત છે, અને એવા પુણ્યના બંધની એને રૂચિ છે. કેવી વિષમતા છે! આ જીવ ધર્મ કરવા એમ નીકળ્યો છે અને એ જાણે છે કે ભોગ દ્વારા તો પાપ થાય, ભોગ દ્વારા બીજું કાંઈ થાય નહીં, પાપ જ થાય. અને ભોગનું નિમિત્ત એ પુણ્યકર્મનો ઉદય, પુણ્યકર્મના ઉદયના નિમિત્તે એને ભોગની સામગ્રી પ્રાપ્ત થાય. તો એવા પુણ્યકર્મની રૂચિ પાછો કરીને બેઠો છે કે જેના દ્વારા એને ભોગની સામગ્રી મળશે અને એ ભોગ ભવિષ્યમાં એને પાપબંધનું કારણ થશે. તો આવા પુણ્યની રૂચિ છોડીને, આવા પુણ્યની રૂચિ છોડીને એ શુદ્ધભાવનું લક્ષ્ય કરે, એ જ ધર્મ છે, એ જ એને કરવું જોઈએ. શુભભાવ છે તે અશુદ્ધ ભાવ છે, નિશ્ચયથી અશુદ્ધ ભાવ છે, અને એ શુભભાવ એ ભોગનું નિમિત્ત જે પુણ્યકર્મ તેનું નિમિત્ત છે. એટલે શુભભાવ દ્વારા પુણ્યકર્મ બંધાય, અને એ પુણ્યકર્મના ઉદય આવે ત્યારે એના નિમિત્તે ભોગની સામગ્રી પ્રાપ્ત થાય. અને એ ભોગની સામગ્રીને ભોગવવાના ભાવથી, ભોગવાય કે ન ભોગવાય એ વાત તો બાજુ પર રહી, પણ એને ભોગવવાના ભાવથી પાપનો બંધ પડે. આવી વાત છે. ગુરુદેવ અહીંયા કહે છે કે અભવ્ય જીવ ભોગનું નિમિત્ત જે પુણ્યકર્મ તેનું કારણ જે શુભ ભાવ તેને ધર્મ માની તેનું શ્રદ્ધાન કરે છે, પણ સાચા સત્યાર્થ ધર્મને શ્રદ્ધતો નથી. જાતે પોતે જાતે જ ખાડામાં પડે છે એમ કહીએ તો ચાલે. શુભ ભાવની રૂચિ કરી અને પુણ્યબંધ કરે, અને પુણ્યબંધને કારણે સમ્યક દર્શન વિનાનો જે પુણ્યબંધ જે થાય છે ને, એના કારણે મળતી સામગ્રી જે છે એને ભોગવવાનો ભાવ કરતા શું થાય? પાપનો બંધ પડે, એટલે ખાડામાં પડાય. એ વાત અહીંયા કરી છે. પુણ્ય પાપથી ભિન્ન ચિદાનંદ ઘન પ્રભુ આત્માના જ્ઞાન શ્રદ્ધાન અને રમણતા, તે જ્ઞાન માત્ર શુદ્ધ પરિણામ સત્યાર્થ ધર્મ છે. એની રૂચિ કરવી જોઈએ. એવા પોતાના નિજ શુદ્ધ સ્વરૂપની રૂચિ કરી, એનું મહાત્મ લાવી, એનું લક્ષ્ય કરી, અને એવા શુદ્ધ પરિણામ પ્રગટ કરવાના છે. જ્યારે અભવ્ય જીવ તો એનું લક્ષ્ય પણ કરતો નથી અને શ્રદ્ધતો પણ નથી. એવા પરિણામ વિશે અહીંયા ગુરુદેવ આગળ વાત કરે છે કે એ પરિણામ કેવા છે. કેવા છે તે જ્ઞાન માત્ર શુદ્ધ પરિણામ. તો કે છે કે કર્મ ખરવામાં નિમિત્ત છે. કેટલી વાત કરે છે કે એ શુદ્ધ પરિણામ એણે કર્યા માટે શું કર્મ ખરી પડ્યા છે? ના, એમ નહીં, એમ નથી. એ તો કર્મનો ખરવાનો સ્વકાળ છે. ગુરુદેવ નાની નાની વાત પર પણ કેટલું ધ્યાન આપે છે. આપણે વાત તો બરાબર કરી કે એ પરિણામ જ્ઞાન માત્ર શુદ્ધ પરિણામ છે એ કેવા છે? તો કે એ કર્મ કરવામાં નિમિત્ત છે. જો ત્યાં નિમિત્ત શબ્દ મૂક્યો છે, એ કર્મ કરવાનું કારણ છે પણ એને નિમિત્ત કારણ કહ્યું. કેમ? કેમ કે ખરેખર તો જોઈએ તો એ કર્મ ખરી પડે છે તો એ કર્મ તો એ પોતાના કારણે ખરી પડે છે. એનો સ્થિતિબંધ એટલો જ હતો એટલે કર્મ તો ખરી પડવાના જ હતા. એ શુદ્ધ પરિણામ એને કર્યા માટે કર્મ ખરી પડ્યા એમ નથી. એ તો કર્મનો ખરવાનો સ્વકાળ છે. કર્મ તો એના કારણે સ્વકાળે ખર્યા છે. અને એ વખતે આને આવા શુદ્ધ પરિણામ, જ્ઞાન માત્ર પરિણામ છે એ એમાં નિમિત્ત છે. નિમિત્ત ઉપાદાનમાં કઈ કરે છે એમ નહીં. આ શુદ્ધ પરિણામ એ નિમિત્ત છે અને એ પેલા જે કર્મ છે, જડ કર્મ છે એ ખરી જાય છે, એમાં એ નિમિત્ત થાય છે. તો એ જડ કર્મ છે એ જ ઉપાદાન કારણ છે. એની એ વખતની એવી જ એ યોગ્યતા છે. એનો ખરવાનો એ કાળ છે, એનો એ સ્વકાળ છે, એટલે એ ખરે છે. અને એ ખરે છે એ વખતે આને આવા શુદ્ધ પરિણામ, જ્ઞાન માત્રના પરિણામ હોય છે. અહીંયા પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે અભવ્ય ભૂતાર્થ ધર્મને નથી શ્રદ્ધતો. ભૂતાર્થ એટલે જ્ઞાન માત્ર ભાવ કીધો. ભૂતાર્થ એટલે જ્ઞાન માત્ર ભાવ કીધો ને, એ જ્ઞાન માત્ર ભાવ, એ જ્ઞાન માત્ર ભાવ, એ ભૂતાર્થ, એ સાચો ધર્મ છે. જ્ઞાન માત્ર એટલે વસ્તુ જે એક જ્ઞાયક ભાવ, એકલા ચૈતન્યનું બિંબ અંદર સચિદાનંદ સ્વરૂપે ત્રિકાળ વિરાજમાન છે, તેના જ્ઞાન શ્રદ્ધાન અને તેમાં જ લીનતા રમણતા થવારૂપ ભાવને અહીં જ્ઞાન માત્ર કહ્યો છે. એમાં રાગ નથી માટે જ્ઞાનમય કહ્યો છે. કોઈને એમ થાય કે આ જ્ઞાન માત્ર કહ્યો તો પછી જ્ઞાનની વાત કરી તો પછી શ્રદ્ધા અને ચારિત્ર ક્યાં ગયા? એટલે શ્રદ્ધા અને ચારિત્ર તો આવ્યા નહીં એમાં. ગુરુદેવ સ્પષ્ટતા કરે છે, એમ નહીં ભાઈ, અંદર આત્મા જે શુદ્ધ ચિદ્રૂપ ત્રિકાળ ધ્રુવ એક જ્ઞાયક ભાવરૂપ છે, તેની સન્મુખની શ્રદ્ધા, તેના સન્મુખનું જ્ઞાન અને તેમાં જ રમણતા, એ ત્રણેયની એકરૂપતાને અહીં જ્ઞાન માત્ર કહ્યું છે. આ જ્ઞાન માત્ર કહેતા એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ આવી જાય છે. રાગના અભાવરૂપ એટલે જ્ઞાન માત્ર એમ અર્થ છે. ઘણી સરસ વાત મૂકી છે. આગળ 258માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અભવ્ય જીવ શુભ કર્મ માત્ર અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે. હવે કહે છે કે તેથી જ તે અભૂતાર્થ ધર્મના શ્રદ્ધાન પ્રતીતિ રૂચિ અને સ્પર્શનથી ઉપરના ગ્રૈવિક સુધીના ભોગ માત્રને પામે છે, પરંતુ કદાપી કર્મથી છૂટતો નથી. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે સત્યાર્થ ધર્મના રૂચિ અને સ્પર્શનને બદલે શુભ રાગને ધર્મ માનવારૂપ જૂઠા ધર્મના શ્રદ્ધાન રૂચિ અને સ્પર્શન અર્થાંત વેદનથી અનુભવનથી ઉપરના દૈવિક સુધીના દેવલોકના ભોગ માત્ર ને પામે છે. અહીં સીધું શુભરાગના પરિણામથી ભોગને પામે છે એમ લીધું છે. વાસ્તવમાં તો પરિણામ છે એ નવા કર્મબંધમાં નિમિત્ત છે. અહીંયા એમ લીધું ને શુભરાગના પરિણામથી ભોગને પામે છે, પણ વાસ્તવમાં તો જે પરિણામ છે એ નવા કર્મબંધમાં નિમિત્ત છે. અને કર્મબંધ પડ્યો છે પછી એનો જયારે ઉદય આવે છે તે ઉદય એ ભોગ ની પ્રાપ્તિમાં નિમિત્ત છે, ભોગ મળવામાં નિમિત્ત છે. ઉપાદાન તો સૌનું સ્વતંત્ર છે પણ આ બધા નિમિત્ત થાય છે. શુભભાવ જે છે એ પુણ્યબંધમાં નિમિત્ત કારણ છે અને પુણ્યબંધ જે છે એનો ઉદય છે એ ભોગની સામગ્રી પ્રાપ્ત થવામાં નિમિત્ત કારણ છે. અને પછી એવી ભોગની સામગ્રી પ્રાપ્ત થઈ છે તો એ ભોગની સામગ્રી છે એ પેલાને એવા ભોગવવાના ભાવ થવામાં નિમિત્ત કારણ છે. અને ફરી પાછા એવા ભોગવવાના ભાવ થયા છે તો એ પાપબદ્ધમાં નિમિત્ત કારણ છે. એટલે એમાં બધામાં એ નિમિત્ત કારણ છે. બાકી ઉપાદાન તો સૌ સૌનું પોતાનું છે, એટલે પોતે જ એ રૂપ થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ પ્રવચનમાં હજી ઘણી વાતો સમજવા જેવી તાત્પર્યભૂત પ્રયોજનભૂત છે, એ આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસાન.